એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચા એક એવા વ્યક્તિત્વ પર કેન્દ્રિત છે જેમની જીવનકથા અને વિચારોએ સદીઓથી માનવ ઇતિહાસ પર ઊંડી છાપ છોડી છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ગૌતમ બુદ્ધની, જેમનું જીવનચરિત્ર અશ્વઘોષે બુદ્ધચરિત નામના સંસ્કૃત મહાકાવ્યમાં આલેખ્યું છે. આ રચના લગભગ ઈસવીસન પહેલી કે બીજી સદીની ગણાય છે.
અને આ ગ્રંથ આપણને સિદ્ધાર્થ ગૌતમ, જે શાક્યકુળના રાજકુમાર હતા, તેમના બુદ્ધ બનવા સુધીની અદ્ભુત સફર કરાવે છે.
ખરેખર અદ્ભુત જ. વિચારોને એક રાજકુમાર જેમની પાસે બધું જ હતું, યુવાની, સંપત્તિ, સત્તા, સુંદર પત્ની, પુત્ર.
હા, એ બધું છોડીને સત્યની શોધમાં નીકળી પડવું, એ કેમ? આ જ મોટો પ્રશ્ન છે.
બરાબર. આ માત્ર કોઈ રાજાની વાર્તા નથી, પણ એ માનવ સ્થિતિ, દુઃખ અને એમાંથી બહાર નીકળવાના માર્ગની, જાગૃત થવાની કથા છે, જેણે અબજો લોકોની વિચારધારાને પ્રભાવિત કરી છે.
તો ચાલો એમની જીવનયાત્રાની શરૂઆતથી જ વાત કરીએ. રાજકુમાર સિદ્ધાર્થનું બાળપણ કેવું રહ્યું? કહેવાય છે કે એમના જન્મ સાથે જ કેટલીક અસાધારણ ઘટનાઓ બની હતી.
હા, અશ્વઘોષ એનું વર્ણન કરે છે. એમનો જન્મ લુંબિની વનમાં માતા માયાદેવીની કૂખમાંથી થયો, અને એ પણ ચમત્કારિક રીતે. જન્મતા જ 7 ડગલા ચાલ્યા એવી પણ માન્યતા છે.
પણ દુઃખદ વાત એ કે એમના જન્મના 7 જ દિવસમાં માતાનું અવસાન થયું.
હા, અને એમનો ઉછેર એમની માસી પ્રજાપતિ ગૌતમીએ કર્યો, અને પછી તરત જ પેલી ઋષિ અસિતની ભવિષ્યવાણી
કે આ બાળક કાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા પરમજ્ઞાની બુદ્ધ.
આ સાંભળીને એમના પિતા રાજા શુદ્ધોધન એ તો ચિંતામાં પડી ગયા હશે.
ચોક્કસ જ. કોને પોતાનો દીકરો સંન્યાસી બને એ ગમે? એમને તો રાજા બનાવવો હતો, એટલે એમણે પૂરો પ્રયત્ન કર્યો કે સિદ્ધાર્થ સંસારમાં જ રચ્યા પચ્યા રહે.
એટલે પેલું વૈભવી જીવન, 3 ઋતુઓ માટે અલગ મહેલો.
હા, અને એ પણ એવી રીતે કે જ્યાં દુઃખ, વૃદ્ધાવસ્થા, બીમારી, મૃત્યુ આ કશાનો પડછાયો પણ ન પડે, બસ યુવાની, સુંદરતા અને આનંદ જ દેખાય, એકદમ સુરક્ષિત વાતાવરણ. જાણે સોનાનું પિંજરું બનાવ્યું, પણ શું આ બધા વચ્ચે પણ સિદ્ધાર્થનો જે મૂળ સ્વભાવ હતો, પેલો ચિંતનશીલ સ્વભાવ, એ ક્યાંક દેખાતો હતો?
હા, એના સંકેતો તો મળતા જ હતા. એક જાણીતો પ્રસંગ છે પેલો ખેતી ઉત્સવનો.
હા હા.
બધા લોકો ઉત્સવ મનાવી રહ્યા હતા, અને બાળક સિદ્ધાર્થ એક જાંબુના ઝાડ નીચે ધ્યાનમાં બેસી ગયા, અને કહેવાય છે કે સાંજ સુધી એ ઝાડનો છાયો એમના પરથી હટ્યો જ નહીં.
આ જોઈને રાજાને પણ કદાચ થયું હશે કે આ ભવિષ્યવાણી સાચી પડશે કે શું.
કદાચ. પણ એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. સિદ્ધાર્થ યુવાન થયા, એમને રાજકુમારને શોભે એવી બધી જ કેળવણી અપાઈ.
યુદ્ધ કળા, રાજનીતિ, શાસ્ત્રો, પેલી 64 કળાઓ.
હા, બધું જ. પણ એમનામાં એક અનાસક્તિનો ભાવ તો હતો જ. પછી એમના લગ્ન સુંદર રાજકુમારી યશોદરા સાથે થયા. પુત્ર રાહુલનો જન્મ થયો.
રાહુલ એટલે બંધન. કદાચ એ નામ પણ એ આશાએ પાડ્યું હોય કે પારિવારિક મોહમાયા એમને રોકી રાખશે.
બની શકે. પિતાની યોજના તો એ જ હતી, પણ બહારના સુખ ગમે તેટલા હોય, અંદરનો અજંપો શાંત ન થયો.
એમના મનમાં પેલા પ્રશ્નો તો ચાલુ જ રહ્યા હશે. જીવનનો અર્થ શું છે? આ બધું ક્યાં સુધી?
બરાબર. અશ્વઘોષ આ મનોમંથન બહુ સરસ રીતે દર્શાવે છે. સુખની વચ્ચે પણ એક ખાલીપો હતો, એક ઊંડી શોધ હતી.
અને પછી એ 4 દૃશ્યો જોવાની ઘટના બની. આને આપણે એમના જીવનનો પહેલો મોટો વળાંક ગણી શકીએ, ખરું ને?
હા, બિલકુલ. અત્યાર સુધી પિતાએ જે વાસ્તવિકતાથી એમને દૂર રાખ્યા હતા, એ અચાનક એમની સામે આવી ગઈ.
પિતાની ઈચ્છા નહોતી, છતાંય નગર જોવા નીકળ્યા.
હા, અને ત્યાં એમણે ક્રમશઃ જોયું. પહેલો એક વૃદ્ધ લાકડીના ટેકે ચાલતો માણસ. એમને સમજાયું કે યૌવન કાયમ નથી રહેવાનું. બીજો એક બીમાર માણસ પીડાથી કણસી રહ્યો હતો, એ જોઈને શરીરની નબળાઈ અને રોગનો ખ્યાલ આવ્યો. ત્રીજો એક મૃતદેહ, એણે મૃત્યુની અનિવાર્યતાનું ભાન કરાવ્યું.
આ 3 દૃશ્યોને તો એમને હચમચાવી દીધા હશે. એમના સુરક્ષિત વિશ્વની દિવાલો જાણે તૂટી પડી.
ચોક્કસ. પણ જે 4th દૃશ્ય હતું, એણે એક નવી દિશા આપી.
પેલો સંન્યાસી શ્રમણ.
હા, એકદમ શાંત, પ્રસન્ન ચહેરો, જેણે બધું ત્યજી દીધું હતું, છતાં એના મુખ પર કોઈ દુઃખ નહોતો, પણ શાંતિ હતી. આ જોઈને સિદ્ધાર્થને થયું કે દુઃખ છે, પણ દુઃખમાંથી મુક્ત થવાનો કોઈક રસ્તો પણ છે.
અને આ ચાર દૃશ્યોના અનુભવે જ એમને મહાન ત્યાગ માટે તૈયાર કર્યા. એ મહાભિનિષ્ક્રમણ આ બીજો નિર્ણાયક વળાંક.
બરાબર. એ રાત્રે 29 વર્ષની ઉંમરે એમણે ગુપચૂપ મહેલ છોડી દીધો. પોતાની સુતેલી પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છેલ્લી વાર જોયા અને પછી રાજપાટ, વૈભવ, પરિવાર બધું જ છોડી દીધું.
રાજવી વસ્ત્રો ઉતારી વાળ કાપી નાખ્યા અને સંન્યાસી બની ગયા.
હા, આ કોઈ ભાવુક નિર્ણય નહોતો. એની પાછળ ગંભીર ચિંતન હતું અને ઊંડી કરુણા હતી. ફક્ત પોતાના માટે નહીં, પણ બધા જીવોના દુઃખ દૂર કરવાની ભાવના હતી. એક નિશ્ચિત સુરક્ષિત ભવિષ્ય છોડીને એ અજ્ઞાત માર્ગે નીકળી પડ્યા સત્યની શોધમાં.
આ પછીના 6 વર્ષ તો ખૂબ કઠિન રહ્યા હશે, શોધ અને સંઘર્ષના વર્ષો. શું કર્યું એમણે આ દરમિયાન?
શરૂઆતમાં તો એ સમયના જે જાણીતા ગુરુઓ હતા, જેમ કે આલાર કલામ અને ઉદ્દક રામપુત્ર, એમની પાસે ગયા. એમની પાસેથી ધ્યાન અને યોગની ઊંડી પદ્ધતિઓ શીખ્યા.
એમાં એમને સફળતા મળી?
અમુક અંશે. એ પદ્ધતિઓમાં એ નિપુણ તો થયા, પણ એમને લાગ્યું કે આ અંતિમ સત્ય નથી, આનાથી દુઃખના મૂળ કારણ સુધી નથી પહોંચાતું, એટલે એમને સંતોષ ન થયો.
એટલે પછી એમણે પેલો કઠોર તપસ્યાનો માર્ગ અપનાવ્યો.
હા, 5 સાથીઓ એમને મળ્યા હતા. એમની સાથે મળીને એમણે શરીરને અત્યંત કષ્ટ આપવાનું શરૂ કર્યું. ભૂખમરો, શ્વાસ રોકવાના પ્રયોગો.
અશ્વઘોષેનું વર્ણન કર્યું છે ખરું ને? શરીર એકદમ હાડપિંજર જેવું થઈ ગયું હતું.
હા, બહુ જ કરુણ વર્ણન છે. પણ આટલા કષ્ટ પછી એમને સમજાયું કે આ રસ્તો પણ ખોટો છે. શરીરને આટલું પીડવાથી મન નબળું પડે છે, અને નબળા મનથી સત્યનું જ્ઞાન કેવી રીતે થાય?
અને અહીં આવે છે ત્રીજો મહત્વનો વળાંક, કઠોર તપસ્યાનો અસ્વીકાર અને મધ્યમ માર્ગની શરૂઆત.
બરાબર. એ લગભગ મૃત્યુની નજીક પહોંચી ગયા હતા ત્યારે સુજાતા નામની એક ગામની છોકરીએ એમને પ્રેમથી ખીર ધરી
અને એમણે સ્વીકારી લીધી.
હા, એ સ્વીકારીને એમણે શરીરને ટકાવી રાખવાનો નિર્ણય કર્યો. આ જોઈને પેલા 5 સાથીઓ તો એમને છોડીને જતા રહ્યા. એમને લાગ્યું કે સિદ્ધાર્થ માર્ગમાંથી ભટકી ગયા છે.
પણ સિદ્ધાર્થને હવે ખાતરી થઈ ગઈ હતી.
હા, એમને સમજાયું કે ન તો ભોગ વિલાસનો માર્ગ સાચો છે, ન તો આ કઠોર તપનો. સાચો માર્ગ આ 2 અંતિમોની વચ્ચે જ ક્યાંક હોવો જોઈએ, એ જ મધ્યમ માર્ગ.
આ સમજ પછી અને શારીરિક માનસિક સંતુલન પાછું મેળવ્યા પછી શું થયું?
પછી તેઓ ગયા, પહોંચ્યા જે આજે બોધગયા તરીકે ઓળખાય છે. ત્યાં એક પીપળાના ઝાડ નીચે, જેને હવે બોધિવૃક્ષ કહે છે, ત્યાં દ્રઢ નિશ્ચય સાથે ધ્યાનમાં બેઠા
અને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી જ્ઞાન નહીં મળે ત્યાં સુધી અહીંથી ઉઠીશ નહીં.
બરાબર. અને ત્યાં જ એમની અંતિમ કસોટી થઈ, માર દ્વારા. માર એટલે આમ તો મનના જ વિટારો, ભય, આસક્તિ, ભ્રમણાઓનું પ્રતીક.
અશ્વઘોષ એને એક યુદ્ધ તરીકે વર્ણવે છે ને, મારના પ્રલોભનો, ભય બતાવવાના પ્રયત્નો.
હા, મારે પહેલા પોતાની સુંદર દીકરીઓ તૃષ્ણા, રતિ, અરતિને મોકલીને લલચાવવાની કોશિશ કરી, પછી રાક્ષસોની ભયાનક સેના મોકલીને ડરાવવાની કોશિશ કરી.
પણ સિદ્ધાર્થ અડગ રહ્યા.
હા, છેવટે મારે એમના જ્ઞાન મેળવવાના અધિકાર પર જ સવાલ ઉઠાવ્યો. ત્યારે સિદ્ધાર્થે પૃથ્વી તરફ હાથ લંબાવીને ભૂમિસ્પર્શ મુદ્રા, જાણે ધરતીને જ સાક્ષી બનાવી.
અને એ રાત્રે, વૈશાખી પૂનમની રાત્રે, એમને સંબોધિ પ્રાપ્ત થઈ, જ્ઞાનનો ઉદય થયો. સિદ્ધાર્થ હવે બુદ્ધ એટલે કે જાગૃત બન્યા.
હા, એમને સંપૂર્ણ સત્યનું દર્શન થયું. દુઃખ શું છે, એનું કારણ શું છે, એટલે કે તૃષ્ણા અને અવિદ્યા. દુઃખનો અંત શક્ય છે, નિર્વાણ, અને એ અંત સુધી પહોંચવાનો માર્ગ કયો છે, બધું સ્પષ્ટ થઈ ગયું.
કારણ કાર્યની શૃંખલા, પ્રતિત્ય સમુત્પાદ અને જગતની અનિત્યતા, અનાત્મતા, આ બધાનું જ્ઞાન થયું.
બરાબર.
જાગૃત થયા પછી બુદ્ધિ શું કર્યું? શું આ જ્ઞાન એમણે પોતાની પાસે જ રાખ્યું?
ના, જરાય નહીં. એમનામાં અપાર કરુણા હતી. એમને થયું કે આ જ્ઞાન તો બધા જીવોના કલ્યાણ માટે છે, એટલે એમણે આ જ્ઞાન વહેંચવાનો નિર્ણય કર્યો.
અને તેઓ સારનાથ ગયા, જ્યાં પહેલા 5 સાથીઓ હતા.
હા, અને ત્યાં મૃગદાવમાં એમણે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે. ધર્મના ચક્રને ગતિમાં મૂકવું.
ત્યાં એમણે ચાર આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ સમજાવ્યા અને બૌદ્ધ સંઘની સ્થાપના થઈ.
હા, અશ્વઘોષનું મૂળ કાવ્ય અહીં લગભગ પૂરું થાય છે, પણ બીજા સ્ત્રોતોથી કથા આગળ ચાલે છે.
અને એ પછીના 45 વર્ષ
80 વર્ષની ઉંમરે પરિનિર્વાણ પામ્યા ત્યાં સુધી.
હા, ત્યાં સુધી એમણે સતત ઉત્તર ભારતમાં પગપાળા ફરીને લોકોને ધર્મ સમજાવ્યો. રાજા હોય કે રંક, સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ જાતના ભેદભાવ વગર હજારો લોકોને દુઃખમુક્તિનો માર્ગ બતાવ્યો. એમનું જીવન જ એમનો ઉપદેશ બની ગયો.
અદ્ભુત યાત્રા. હવે જો આપણે એમના દર્શનના મૂળ તત્વોની વાત કરીએ તો એનો સાર શું છે?
બુદ્ધનું દર્શન એ કોઈ ભગવાન કે પૂજાપાઠ પર આધારિત નથી. એ મુખ્યત્વે માનવ દુઃખના વિશ્લેષણ અને એના ઉપાય પર કેન્દ્રિત છે. એકદમ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ છે.
અને એના કેન્દ્રમાં છે પેલા ચાર આર્ય સત્ય. હા, પહેલું, દુઃખ છે જીવનમાં, દુઃખ સહજ છે. બીજું, દુઃખનું કારણ છે અને એ કારણ છે તૃષ્ણા અને અજ્ઞાન. ત્રીજું, દુઃખનો અંત શક્ય છે, નિર્વાણ. અને ચોથું, દુઃખના અંત સુધી પહોંચવાનો માર્ગ છે, એટલે કે અષ્ટાંગિક માર્ગ.
અષ્ટાંગિક માર્ગ એટલે 8 અંગોવાળો રસ્તો. એ કયા કયા છે ટૂંકમાં કહેશો?
હા, એ 8 અંગ છે. સમ્યક દૃષ્ટિ, સાચી સમજ, સમ્યક સંકલ્પ, સાચો ઈરાદો, સમ્યક વાણી, સાચું બોલવું, સમ્યક કર્મ, સારા કાર્યો, સમ્યક આજીવિકા, પ્રામાણિક રીતે કમાવવું, સમ્યક પ્રયત્ન, સતત કોશિશ, સમ્યક સ્મૃતિ, જાગૃતિ સજાગતા, અને સમ્યક સમાધિ, સાચું ધ્યાન. આ કોઈ સ્ટેપ બાય સ્ટેપ નથી, પણ બધા સાથે વિકસાવવાના પાસા છે.
અને પેલા બીજા બે મહત્વના સિદ્ધાંતો, મધ્યમ માર્ગ અને પ્રતિત્ય સમુત્પાદ?
મધ્યમ માર્ગ તો એમના પોતાના અનુભવમાંથી આવેલો છે. જીવનમાં અતિરેક ટાળવો, ન તો ભોગવિલાસમાં ડૂબી જવું, ન શરીરને નકામું કષ્ટ આપવું. સંતુલન જ મુખ્ય છે. અને પ્રતિત્ય સમુત્પાદ એટલે કારણ કાર્યનો નિયમ. આ દુનિયામાં કશું જ આપમેળે નથી થતું, બધું એકબીજા પર આધારિત છે અને બધું સતત બદલાતું રહે છે, અનિત્ય છે.
આ સમજવાથી આસક્તિ ઓછી થાય.
બરાબર. અને અનાત્મવાદ એટલે કે અનત્તા, એ શું છે?
હા, એ તો બૌદ્ધ દર્શનનો પાયાનો વિચાર ગણાય છે.
હા, અને કદાચ સૌથી અઘરો પણ. અનત્તા એટલે નો સેલ્ફ. એ કહે છે કે આપણે જેને હું કે મારો આત્મા કહીએ છીએ એવો કોઈ કાયમી, સ્થિર, સ્વતંત્ર પદાર્થ છે જ નહીં.
એટલે આપણું જે અસ્તિત્વ છે એ ફક્ત 5 સ્કંધો, રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાનનો સતત બદલાતો પ્રવાહ છે.
હા, બરાબર. આ સમજ હું અને મારું ના ભાવને ઓગાળવામાં મદદ કરે છે, જે દુઃખનું મોટું કારણ છે.
આટલું ગહન જ્ઞાન મેળવ્યા પછી એને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા શું હતી? ખાલી બૌદ્ધિક જિજ્ઞાસા તો નહીં જ હોય?
ના, બિલકુલ નહીં. મૂળ પ્રેરણા હતી કરુણા, અપાર કરુણા. જ્યારે એમને જ્ઞાન થયું ત્યારે એમણે જોયું કે બધા જ જીવો કેવી રીતે અજ્ઞાન અને તૃષ્ણાને લીધે દુઃખી થઈ રહ્યા છે,
અને એ જોઈને એમને થયું કે મારે આમને મદદ કરવી જોઈએ.
હા, ખાલી સહાનુભૂતિ નહીં પણ સક્રિય કરુણા, બીજાને પણ આ દુઃખમાંથી બહાર કાઢવાની તીવ્ર ઈચ્છા. એટલે જ એમણે સંઘ બનાવ્યો જેથી સાધકોને એકબીજાનો સહારો મળે.
એમના જીવનકાળ દરમિયાન એમને વિરોધનો, ટીકાનો સામનો તો કરવો પડ્યો જ હશે. એનો સામનો કેવી રીતે કરતા?
હંમેશા શાંતિથી, સમતા રાખીને અને પ્રજ્ઞા એટલે કે સમજણપૂર્વક. હિંસાનો જવાબ અહિંસાથી, ક્રોધનો જવાબ કરુણાથી. કોઈ ટીકા કરે તો એમને તર્કથી સમજાવતા.
પેલો માર પરનો વિજય પણ આંતરિક દુર્ગુણ પરનો જ વિજય હતો?
હા, અને અનિત્યતાની સમજને કારણે ગમે તેવી મુશ્કેલી કે નુકસાનને પણ એ સમભાવથી જોઈ શકતા. અવરોધો આવે તો એને સમસ્યા ન ગણતા, પણ એમાંથી શીખવાની, સમજણ વધારવાની તક ગણતા.
જો આપણે એમના સમગ્ર જીવનને જોઈએ તો એવા કયા 3 મુખ્ય વળાંક હતા જેણે રાજકુમાર સિદ્ધાર્થને બુદ્ધ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી?
પહેલો અને સૌથી સ્પષ્ટ વળાંક તો પેલો 4 દૃશ્યોનો જ અનુભવ. એક ક્ષણે એમની ભ્રમણા તૂટી, જીવનનું કઠોર સત્ય દુઃખ એમની સામે આવ્યું.
અને સાથે જ પેલા સંન્યાસીના દર્શનથી મુક્તિનો માર્ગ પણ દેખાયો.
હા, આ અનુભવે જ એમને મહેલના સુખોની નિરર્થકતા સમજાવી અને સત્યની શોધ માટે ઘર છોડવા પ્રેર્યા.
બીજો વળાંક એટલે મહાભિનિષ્ક્રમણ, ઘર છોડવાની ઘટના. એનું શું મહત્વ?
એનું મહત્વ એ છે કે માત્ર વિચાર નહોતો પણ એક નક્કર, અત્યંત હિંમતભર્યું પગલું હતું. 29 વર્ષની ઉંમરે બધું જ છોડી દેવું, પત્ની, બાળક, રાજપાટ, ભવિષ્યની સુરક્ષા, આ એમની સત્ય માટેની તીવ્ર તરસ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એમણે વ્યક્તિગત પ્રેમ અને સુરક્ષા કરતાં વૈશ્વિક કરુણા અને સત્યની શોધને વધારે મહત્વ આપ્યું.
બરાબર, આ પસંદગી જ એમને મહાન બનાવે છે. અને ત્રીજો વળાંક, જે કદાચ થોડો ઓછો નાટકીય લાગે પણ બહુ જ અર્થપૂર્ણ છે, એ છે કઠોર તપસ્યાનો અસ્વીકાર.
હા, 6 વર્ષની મહેનત પછી એ માર્ગ છોડી દેવો.
હા, એ બતાવે છે કે એ કોઈ એક વિચાર કે પદ્ધતિ સાથે જડાઈ ગયા નહોતા. એમને જ્યારે અનુભવથી સમજાયું કે આ માર્ગ ખોટો છે, ત્યારે એને છોડવાની હિંમત અને શાણપણ એમણે બતાવ્યું.
અને એ નિષ્ફળતા જ એમને સાચા માર્ગ એટલે કે મધ્યમ માર્ગ તરફ લઈ ગઈ.
બરાબર, આ અનુભવે એમને શરીર અને મનના સંતુલનનું મહત્વ સમજાવ્યું, જે જ્ઞાન પ્રાપ્તિ માટે જરૂરી હતું. ભૂલમાંથી શીખીને માર્ગ બદલવાની ક્ષમતા એ જ મોટી વાત છે.
બીધના જીવનમાંથી આપણે આજના સમયમાં શું શીખી શકીએ? એમના અનુભવ આપણને કેવી રીતે સ્પર્શે છે?
ઘણું બધું. જેમ કે પેલા 4 દૃશ્યો આપણને જીવનની જે અપ્રિય વાસ્તવિકતાઓ છે, વૃદ્ધાવસ્થા, બીમારી, મૃત્યુ, એનો સ્વીકાર કરવાની હિંમત આપે છે. આપણે ઘડીવાર એનાથી મોં ફેરવી લઈએ છીએ.
સાચી વાત છે. અને પેલો મહાન ત્યાગ,
એ આપણને યાદ અપાવે છે કે જીવનમાં આગળ વધવા માટે, સાચા વિકાસ માટે ક્યારેક આપણે આપણી જૂની ઓળખ, આપણો કમ્ફર્ટ ઝોન, આપણી સુરક્ષા છોડવી પડે છે, ભલે અઘરું લાગે.
અને તપસ્યા છોડવાની ઘટના, એમાંથી શું બોધ મળે?
એમાંથી શીખવા મળે છે કે ભૂલ થાય તો એ સ્વીકારવી અને એમાંથી શીખીને રસ્તો બદલવો, કોઈ એક જ રીતને વળગી રહેવાને બદલે લવચીક બનવું, અને કરુણા, બીજાના દુઃખને સમજવું, એના પ્રત્યે સંવેદનશીલ બનવું.
બુદ્ધે પોતાના અનુભવો અને સંઘર્ષોને જ્ઞાનમાં બદલ્યા, જેનો લાભ કરોડો લોકોને મળ્યો. શું આપણે પણ આપણા સંઘર્ષોને કોઈ અર્થ આપી શકીએ?
ચોક્કસ. બુદ્ધનું જીવન એ જ તો બતાવે છે. આપણા પોતાના દુઃખ, આપણી નિષ્ફળતાઓ, એને જો સમજણપૂર્વક જોઈએ, આત્મનિરીક્ષણ કરીએ, તો એ આપણા અને બીજાના વિકાસ માટે પ્રેરણા બની શકે છે.
અને પેલું મધ્યમ માર્ગનો સિદ્ધાંત તો આજના આ ભાગદોડવાળા જીવનમાં, જ્યાં આપણે સતત બે અંતિમો વચ્ચે ઝોલા ખાઈએ છીએ, ત્યાં સંતુલન શોધવા માટે બહુ જ ઉપયોગી છે.
સાચી વાત છે.
તો આ આખી વાતચીત પછી એવી કઈ 3 મુખ્ય શીખ છે જે આપણે ખાસ યાદ રાખી શકીએ?
3 મુખ્ય શીખ. પહેલી, એક ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇન્સાઇટ તરીકે હું કહીશ, મહાન ત્યાગ પાછળનું વ્યક્તિગત બલિદાન. એ ખાલી રાજપાટ છોડવાની વાત નહોતી, પણ પત્ની, પુત્ર, પરિવારનો સ્નેહ, સુરક્ષા, આ બધું છોડવાનું હતું. શેના માટે? સાર્વત્રિક કરુણા અને સત્ય માટે. આ આપણને વિચારવા પ્રેરે છે કે આપણે આપણા જીવનમાં અંગત સુખ અને કોઈ મોટા ઉદ્દેશ્ય વચ્ચે કેવી રીતે પસંદગી કરીએ છીએ.
બરાબર. બીજું, એક બૌદ્ધિક સમજ તરીકે,
એ છે મધ્યમ માર્ગનો સિદ્ધાંત. એ ખાલી ધાર્મિક નિયમ નથી, પણ જીવન જીવવાની એક પ્રાયોગિક રીત છે. એ શીખવે છે કે જીવનની ગૂંચવણોમાં અંતિમો ટાળીને, જેમ કે વધુ પડતો ભોગ કે વધુ પડતો ત્યાગ, કેવી રીતે સમજણપૂર્વક સંતુલન જાળવવું. આ એક તાર્કિક રસ્તો છે જે લાંબા ગાળે શાંતિ અને સુખ તરફ લઈ જાય છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક જીવનબોધ,
એ કે દુઃખ ભલે જીવનનો ભાગ હોય પણ એને અર્થપૂર્ણ બનાવવાની શક્તિ આપણા હાથમાં છે. બુદ્ધે બતાવ્યું કે પોતાના સંઘર્ષને સમજમણમાં અને પછી કરુણાભર્યા કાર્યમાં બદલી શકાય છે. મતલબ કે આપણી તકલીફો, આપણી નિષ્ફળતાઓ પણ જો આપણે એમાંથી શીખીએ અને યોગ્ય દ્રષ્ટિ કેળવીએ, તો એ આપણા અને બીજાના વિકાસ માટે, સેવા માટે એક તક બની શકે છે. આપણા અનુભવો શક્તિ બની શકે છે, જો આપણે તેને સભાનપણે રૂપાંતરિત કરીએ.
ખૂબ સરસ. આ ગહન ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.